સંત ભગવંત સાહેબજીની છે મહાત્મ્ય સભર વાણી સદા. તારીખ 17 સપ્ટેમ્બર 2018ના રોજ તપોભૂમિ બ્રહ્મજ્યોતિ મોગરી સ્થિત પારમીતા મંદિરે શ્રી ઠાકોરજીના દિવ્ય સાનિધ્યે યોજિત સભામાં ગઢડા મધ્ય પ્રકરણ 15મું વચનામૃત સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું સંત ભગવંત સાહેબજીએ કરેલ નિરૂપણ અને વરસાવેલ આશીર્વાદની પારાવાણી આ વિભાગમાં સમાવી છે.
શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાદિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમમ મુનિવરે વેદાદિકીર્ત્યમ વિભૂમ તન્મૂલાક્ષર યુક્તમેવ સહજાનંદમ ચ વંદે સદા સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય. સંત ભગવંત સાહેબજી મહારાજની જય. જય જય. વચનામૃત ગઢડા મધ્યનું 15મું સ્વભાવને વિશે શત્રુપણું રાખ્યાનું. સ્વામિનારે સંવત 1878ના ભાદરવા સુધી બીજને દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડો નંખાવીને બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે ગમે તેવો કઠણ સ્વભાવ હોય ને જો એક વિચાર કરીએ તો તે સ્વભાવનો નાશ થઈ જાય અને એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તોય પણ તે ભૂંડો સ્વભાવ હોય તે ટળે નહીં, એવો તે કયો વિચાર છે? તે જેને જેમ સમજાતું હોય તેમ કહો. પછી પરમહંસમાં જેમ જેને સમજાતું હતું તેમ તેણે કહ્યું, પણ યથાર્થ કોઈથી કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે કહીએ, જેમ બાહેર કોઈક પોતાનો શત્રુ હોય તે આપણું કંઈક કામ થતું હોય તેને બગાડી દે અથવા પોતાની મા બોન સામી ગાળો દે, તેનો જેમ અતિશય અભાવ આવે છે અને જે ઉપાય કરીને તેનું ભૂંડું થાય તે ઉપાય કરાય છે, અથવા કોઈક બીજો તે શત્રુનું ભૂંડું કરે તો પણ અતિશય રાજી થવાય છે, તેમ જે મોક્ષને અર્થે યત્ન કરતો હોય ને તેમાં જો કામ ક્રોધાદિક માહેલા શત્રુ વિઘ્ન કરે તો તેની ઉપર પણ તેવી જ વૈર બુદ્ધિ થાય અને તેનો ખટકો ક્યારેય પણ ટળે નહીં, એવો વિચાર જેને હાથ આવે તે એ વિચારે કરીને શત્રુ માત્રને ટાળે. અને જ્યારે કોઈક સંતે કામાદિક શત્રુની નિંદા કરે તથા શત્રુને ખોદે તેમાં જેને મોરે કહ્યો એવો વિચાર હોય તેને તે સાધુનો અભાવ આવે નહીં, સામો તે સાધુનો અતિશય ગુણ લે અને એમ જાણે જે આ સાધુ મારા શત્રુને માર્યાનો ઉપાય કરે છે માટે મારા પરમ હેતુ છે, એવી જાતનો વિચાર જેના હૃદયને વિશે પ્રાપ્ત થયો હોય તે શત્રુ માત્રનો નાશ કરી નાખે અને કોઈ ભૂંડો સ્વભાવ તેના હૃદયને વિશે રહી શકે નહીં અને એ વિના બીજા ગમે તેટલી જાતના વિચાર કરે પણ કામાદિક સ્વભાવરૂપી શત્રુ નાશ પામે નહીં. માટે એ સ્વભાવ ઉપર જે શત્રુપણું રાખવું એ જ સર્વ વિચારમાં શ્રેષ્ઠ વિચાર છે. પછી શ્રીજી મહારાજે વળી પ્રશ્ન કર્યો છે, ધર્મ વૈરાગ્ય આત્મજ્ઞાન ને મહાત્મ્ય સહિત પરમેશ્વરની ભક્તિ એ ચાર વાનામાંથી કોઈ કાળે પડે નહીં એવો જે હોય તેને સે લક્ષણે કરીને ઓળખવો? પછી સર્વે સંતે જેને જેવું સમજાણું તેણે તેવું કહ્યું પણ કોઈથી યથાર્થ કહેવાયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેનો બાળકપણામાંથી જ એવો સ્વભાવ હોય છે, કોઈની છાયામાં તો દબાય જ નહીં અને એ જ્યાં બેઠો હોય ત્યાં કોઈએ હાસી મસ્કરી થાય નહીં અને તેને કોઈએ હળવું વેણ પણ કહેવાય નહીં, એવા જેના લક્ષણ હોય તે કોઈ દિવસ ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભગવાનની ભક્તિ તેમાંથી પડે જ નહીં અને તેનો માનીનો જેવો સ્વભાવ હોય તો પણ તેનો કલ્યાણનો ખપ હોય, માટે તે સત્સંગમાંથી કોઈ પ્રકારે જાય નહીં.
સ્વામિનારાયણ ભગવાન રત્નાદમાં જાગ્રતતાને ચાળ રાખો, ચાળ જે કે શત્રુ આપણા હોય અને સામે આપણને એનો અભાવ આવે, એનો કોઈ એ શત્રુને મારવા મદદ કરે તો એના વિશે આપણને પ્રેમ થાય. એમ કામ ક્રોધાદ એક શત્રુ આપણા જે શત્રુ એટલે કહેવાય જે ભગવાનની ભક્તિથી દૂર લઈ જાય. પ્રભુ ભજન સેવા એમાં આપણને આડખલી રૂપ બને. દેહનો ભાવ છે અને જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી ભગવાન સાધુને ભક્તન વિશે ભાવફેર થાય દોષે કરીને. તો એ જાગ્રતતા હોય કે આ દોષ કોને કહેવાય? કામ કરવા દોષ સામાન્ય રીતે દોષ છે, પણ વિશેષ એ કહેવાય કે એને લઈને સાધુનો ભગવાનનો ભક્તનો અભાવ લઈએ તો ભગવાન કે એ દોષ જાળા બને. પ્રાર્થના કરે કે મારામાં આ દોષ છે, મને આ નડે છે, હે પ્રભુ મારો ટાળી દો, ટાળી દો, ટાળી દો. ધૂન કરે જે પ્રથા વ્રતના હાથમાં કહ્યું છે કે લડત લેતા આળસી ના જાય, સતત ધૂન કર્યા કરે કે પ્રભુ આ દોષે આપણે નથી ગમતા, આપે આપેલી મર્યાદામાં રહેવાતું નથી, જીવાતું નથી, તો એ મહારાજ મને માફ કરો, મને બળ આપો, બળ આપો, બળ આપો. તો ટળી જાય, ચાર રાખે ટળી જાય, ભજન પ્રાર્થના કરે તો ટળી જાય. સ્વામિનારાયણ ભગવાન અને બીજું ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સુરવીરતાથી. ધર્મ એટલે ભગવાનને રાજી કરવા છે. મારા મારા જીવનમાં મારો એક જ હેતુ છે, એક જ ધર્મ છે, મારે મારા પ્રભુને મારા ગુરુને રાજી કરવા છે, એની આજ્ઞામાં જીવન જીવવું છે. શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું, સર્વ ધર્મમ પરિત્યજ મામેકમ શરણમ વ્રજ. હે અર્જુન, તારા મનથી બધા માનેલા ધર્મો, સાંભળેલા ધર્મો, વાંચેલા ધર્મો, આ પાપના પુણ્ય હારું ના ખોટું આ બધા દ્વંદ્વો એ બધું છોડીને તું મારે શરણે આવ, હું કહું એમ કર. કારણ કે ધર્મ એ ભગવાનના ચરણાવિંદમાં છે અને ભગવાનના ચરણાવિંદ એ સત્પુરુષ છે. સત્પુરુષ વિશે આત્મબુદ્ધિની પ્રીતિ થઈ અને એની આજ્ઞા પ્રમાણ જીવન જીવો એ સાચો એની આજ્ઞા ના પાડવા દે એવા જે જગતના ફોર્સિસ સ્વામિનારાયણ ભગવાનની ભાજી પાલવની છાયામાં દબાવીની સુરવીરતાથી આજ્ઞા પાડે. જ્ઞાન જ્ઞાનનું જ્ઞાન સારનું સાર માનવ રૂપમાં ભગવાન ઓળખવાય. સત્પુરુષમાં અખંડ ભગવાન રહ્યા છે તારે યોગી બાપાને વિશે પ્રભુ પણનો ભાવ થયો પછી હું તો ઉડતો આવે તો એ ભાવમાંથી આપણને ચલિત ના કરી શકે અથવા તો એને ભાવફેર કરાવી વાત આપણી પાસે કરી ના શકે. દબાઈએ નહીં, ફફડવો જોઈએ હામો માણસ કે આવા વાતમાં આ લોકો કોમ્પ્રોમાઇઝ નહીં કરે. ભગવાનને ભગવાનના સાધુને ગુરુને ઈષ્ટદેવને વિશે પ્રભુપણાનો જે ભાવ થયો છે એ જ્ઞાન છે, એ જ્ઞાનમાંથી ચલિત કરે એટલે મનુષ્યભાવ લેવડાવે, ભાવફેર કરાવે. એવું અંદરનો કુસંગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ અથવા તો બહારનો કુસંગ બહારના એવા ડંબેલ જેવા માણસો એની છાયામાં દબાય નહીં, એમાં દબાય નહીં. પોતાની જે નિષ્ઠા પોતાની જે સ્વરૂપ તરફનું જે જ્ઞાન છે પ્રગટપણાનું એ સહેજ પણ ઓછું ના થાય. વર્યા એના સંબંધ વગરનો કોઈનો ભાર પડે નહીં. ભગવાન ભગવાનના સાધુ અને ભગવાનના સંબંધ દ્વારા કોઈનો ભાર ના પડે. ભાર એક ભગવાનના ભક્તનો પડે, ભગવાનના સાધુનો ભાર. એટલે બે વાતો આવે, એક કોઈક આપણો ભગત બોલે અને એક કોઈ બહારનો મોટો બોલે. તો પહેલાંનો ભાર ના પડે, મોટપનો ભાર ના પડે, એના પૈસાનો ભાર ના પડે, એના સ્ટેટસનો ભાર ના પડે, એનો ભણવા ભણતરનો ભાર ના પડે. ભગવાનનો ભગત ગમે હાલો પલો હોય તો એનો એના હૈયામાં ભાર હોય એ વૈરાગ. વૈરાગ એટલે શું? છોડીને બધું લંગોટી ભેર બેસી જવું અને વૈરાગ કહે છે. જગત મેં વૈરાગ કહે પણ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રમાં વૈરાગની ડેફિનેશન આપી છે. ભગવાન ભગવાનના સાધુ અને ભગવાનના ભક્ત સિવાય કોઈનો હૈયામાં ભાર ના રહે એ સાચો વૈરાગ. જગતમાં રહો, કોઈ જગ્યાએ જાઓ, તેના ગુણગાન મહિમા ગાઓ, એની વાતો કરો, પણ ભગવાનને ભગવાનના ભક્તથી મારા હૈયામાં કોઈ મોટું નથી. એનું વાત એમાંના બીજાની વાત ગમે એટલી હોનાળી હોય તો ભગવાન રાજી થાય તો પકડાય, બાકી નહીં. વૈરાગ અને ભક્તિ, મન કર્મ વચને એની સેવા કરવી એ ભક્તિ. મને કંઈ નિર્દોષ માની વચન કે ગુણગાન મહિમા ગાઈએ ગમે કરીને દેહથી સેવા કરીએ, નહીં તો સ્વામિનારાયણ ભગવાન કે 5 રૂપિયાને એના અર્થે ખર્ચ કરીએ, ભક્તિ છે. કારણ ભક્તિ એટલે ભગવાનને રાજી કરવા કરેલી ક્રિયા, એ ભક્તિ. મહાત્મ્ય સ્વાતિ ભક્તિ, કે ધન ભાગ ધન ગાડી આ સેવા મળ્યો, હો આવા મુક્તોના દર્શન થયો, હો આવા મુક્તો સાથે બેસવાનું મળ્યું, હો આવા મુક્તોની સેવા મળી. આ જે બધી છે મહિમા સભર ભગવાનને ભગવાનના ભક્તની સેવા, એ મહાત્મ્ય સ્વાતિ ભક્તિ. એ કરવામાં ગમે એટલા ફોર્સી સાળ આવે તો એને પાછા ના પાડી શકે. એ ભક્ત ખરેખર સુરવીર છે, એ કોઈ દિવસ ગમે ત્યાં જાય તો એનો સાધના માર્ગ કોઈ દિવસ ખલન નહીં થાય. એક તો કામ કરતા એક દોષે કરી ના પડે અને બીજું ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાંથી જે જગતના પ્રવાહો જગતના ફોર્સીસ એ પણ એને પાડી ન શકે. તમે જો બલિરાજાએ ત્યારે કહ્યું કે હવારથી સાંજ સુધી જે કોઈ ભિક્ષા લેવા આપે ને જે આવે મારે આપવું, એવો એને નિયમ હતો. ભગવાન વામન રૂપે બલિરાજાને ત્યાં આવ્યા ત્યારે દ્વાર ખડા ભગવાન ભગત પર દેરે જોરી હાવ નાના ટાબોરિયા તરીકે વામન એટલે નાનું એના ગુરુ શુક્રાચાર્ય હતા. કોના? બલિરાજાના ગુરુ શુક્રાચાર્ય. એટલે ભગવાન પહોંચી ગયા. એટલે કે મામન જાઓ, પ્રભુનું સ્વાગત કર્યું કર્યું હતા, કે શું સેવા કરું તમારી. બોલો શુક્રાચાર્ય કહ્યું કે એની આગળ ભરવાઈશ નહીં, આ દેખાય ટાબોર્યું, પણ ભગવાન છે કે સારા બધું લઈ લેશે તારું. પેલો શુક્રાચાર્ય ગુરુ હતો પણ આસુરિક ભાવવાળો હતો, અને એને લઈને બલિરાજા પણ આસુરી ભાવમાં આવતો હતો. એમાંથી એને કાઢવો હતો ભગવાનને, એના પ્રભાવમાંથી. એટલે શુક્રાચાર્ય બોલી ગયો કે આ તાપુરીનો યા સ્વયં ભગવાન આ રૂપે આવ્યા છે, લે ભરમૈશ નહીં. તો બલિરાજા કે જો ભગવાન સાક્ષાત માગવા આવ્યા હોય તો ના આપવું તો મૂર્ખ કહેવાય, મારે આપવું જ છે. એટલે બહુ સમજાય, પણ શુક્રાચાર્ય ગુરુના પ્રભાવમાં પણ ના આવ્યા ભગવાનને રાજી કરવામાં. પછી પાણી જળ લેવાનું હતું આપવા માટે, જારી મગાવી પાણીને. એટલે શુક્રાચાર્ય કહ્યું કે આવું મારું માનતો નથી, એટલે પાણી ના પડે એટલે ઝારીમાં માખ બનીને પેસી ગયા અંદર, હોલ ફૂલ પૂરી દીધું. વામનજીએ સળી લીધી અને પહેલાંમાં ગોચી કાણામાં, એટલે શુક્રાચાર્યની આંખમાં જ સળી વાગી, આંખ એ થઈ ગઈ. એટલે ક્યાં જાય, નીકળી ગયા બહાર. એટલે પછી પાણી ઝારીનું બલિરાજાએ લીધું ને પછી ભગવાન આપ જે માગો એ મારે આપવું છે, પ્રતિજ્ઞા કરી. આપણે આખી વાત જાણી, સાડા ત્રણ પગલાં ભગવાને માગી લીધા, બલિરાજાને પાતાળમાં ખોસી દીધો. કારણ કે પેલો અસુર હતો ને સેવક અસુર હતો બલિરાજા, જો પૂરેપૂરો એ રહ્યો હોત પૃથ્વી પર તો જેમ રાવણે શિશુપાળે કૌંસ બધાને માટે સ્પેશિયલ પાછો ભગવાનને અવતાર ધારણ કરવો પડે, એમ એના માટે અવતાર ધારણ કરવો પડે. એટલે ભગવાને એને પાતાળમાં ખોસી દેવો હતો. પણ ગમે એવા મોટા હોય તોય પણ એના પ્રભાવમાં આવે નહીં, દબાય નહીં બલિરાજા. તો અત્યારે લખાઈ ગયો ને ભગવાન એને વશ થઈ ગયા, એના આસુરી ભાવ છોડાવી દીધો અને એના દરવાજે દ્વારપાળ તરીકે ભગવાન ઊભા રહ્યા. પણ દબાયા નહીં, ભગવાનને આપવા માટે બધા ફોર્સીસ એમની વિરુદ્ધ જતા હતા, ના પાડતા હતા. પણ ના, ભગવાન સામે આયા માગતા હોય તો મારે આપવું છે, ભગવાનને અર્થે સમર્પિત થવું છે. આ નથી ઘણા બધા આ દાન કરે એટલે હારે આટલું બધું ના આપી દઈશ, તારું ખાવા જેટલું રાખ કે ને નહીં. તો ઘણાને પૂછે તો જગતમાં તો શું કે હવે બધા ઘણા આપનારા છે, તારાથી અપાય એટલું આપને બધું આપીશ તો બધું પહેરીશ શું એવું કે. તો ભગવાન નથી આપનારા, આપે એને પાછું. એટલે જગતમાં સમર્પિત થવા નીકળો, સાધુ થવા નીકળો, ભગવાનનો કાર્યમાં હોમાં હો તો બધા ભાત ભાતની શીખવાણો આપે. પણ ભગવાનને રાજી કરવા નીકળેલો માણસ કશાથી દબાય નહીં, ભગવાન માટે શું ના થાય, નીકળ્યો નીકળ્યો પાછો ના પડે, એ સુરવીરતા આવી રાખવાની. શાસ્ત્રીજી મહારાજ તમે જો અક્ષર છો, તમને શુદ્ધ ઉપાસના પ્રવર્તાવામાં કેટલા બધા હરિભક્તોને કેટલા બધા કષ્ટ સહન કરવા, કષ્ટ સહન કરવા, કેટલી બધી વાતોમાંથી પસાર થવું પડે. મને કહે ઘણી વખત શાસ્ત્રી મહારાજ વખત અમને એવું કહેતા, શાસ્ત્રી મહારાજમાંથી છોડાવવા માટે ગુરુમાંથી, કે શાસ્ત્રી મહારાજમાં જે વર્ગ્યા છે ને બધા ખુવાર થઈ ગયા. શું થઈ ગયા? ખુવાર થઈ ગયા. ખુવાર એટલે ખબર, દેવાદાર. કેવા? દેવાદાર. અને પાછા દાખલા આપે, જો પેલા આશીવાળા મોટા સ્વામી, પેલા ઈશ્વરભાઈ, અમાણીભાઈ, નાયનભાઈ, મોહનસ્વામીના બાપુજી, આ બધા લિસ્ટ હોય. બને એવું સારું. મણિકાકા બચારા લોંગબેલ એમની જમીન હતી 25 યુવા જમીન, એટલે મણિકાકા અને શાસ્ત્રીમાં જો પ્રેમ એટલે મંદિરનું સેવામાં વધારે, એટલે ખેતીમાં ધ્યાન ના આપી શકે એટલે ભેળાન થઈ જાય. શું થઈ જાય? ભેળાન થઈ જાય, કશું હાથમાં ના આવે. ખેતીમાં ખાતર પાણી એ બધાનો ખર્ચા તો ખાય, એ ખર્ચા જેટલું ઉત્પાદન થાય ને એટલે દેવામાં ડૂબતા જતા હતા. એટલે એમનો નંબર એમો લાગે. મણિભાઈ નારાયણભાઈને ઘરે તો શાસ્ત્રીજી મહારાજ ઉતરતા ત્યારે મંદિર નહોતો આણંદમાં તળાવ પર, અને મણિકાકાને ધન છે એમને. એવી પરિસ્થિતિમાં ઉપર એમનો ઉપલો માર સંતો માટે રિઝર્વ રાખેલો, બનાવ્યો સરસ બાથરૂમ જાજરૂ સાથે, બે દાદર બનાવેલા, સેવા કરે શાસ્ત્રીમાં એમને ત્યાં જ ઉતરે. પછી આ આશા કાકા આશીવાળા મોટા સ્વામી પછી સાધુ થયા હતા. એમના ભાઈ ઈશ્વરભાઈ પુરુષોત્તમ પર આગળ 400-500 વીઘા જમીનનો દરબારનો કોઈ પેલો ચરો હતો ને, આપણે આ ચરો છે ને એવું લીધો, લાટ લીધો, એને લાટ કે ખેડીને ખેતી કરીશું. પણ વરસાદ આકાશ આધારે ખેતી એટલે અમે એમને પાકવી નહીં, નાખે પૈસા આવે જ નહીં, એ દેવાદાર થાય. ઘણા બધાને એવું થયું. એટલે એક વાયકા પછી આમાવાળા તો એને વધારે ચગાવે ને કે શાસ્ત્રીમાનને જે વર્ગ છે શાસ્ત્રીમાનની સેવા કરે, શાસ્ત્રીમાનને પડખે ઊભા રહે છે, બધા ખુવાર થઈ જાય છે. ભગવાન કહે ભગવાનનો રાજીપો નથી, સ્વાયણ ભગવાન રાજી નથી મંદિરથી બહાર નીકળ્યા એટલે આવી બધી વાતો ચાલે. મણિકાકા કેટલા જ્ઞાની, વચનામૃતના પગી. અમે આપણે ગુરુવારની સભામાં વર્ષો સુધી વચના તે સમજાવે નહીં મણિકાકા. પણ આ બધા ચકેડામાં એ આવી ગયા કે અમને તો એક સારી વાત હતી જ, હું આ શાસ્ત્રીમાનને વર્ગો નહીં દેવાદાર થઈ ગયો કે છે. એટલે એમને શું કર્યું, આ છોડી તો દેવાય એવું નહોતું શાસ્ત્રીમાનને, શાસ્ત્રીમાં જ વર્ગ્યા હતા. એટલે કહે છે હવે આનંદ છોડી દઈએ તો જ શાસ્ત્રીમાંથી છુટકારો થાય. એટલે જબલપુર જતા રહ્યા, કોઈ હરિભગત જ ના હોય તો. ત્યારે તો ગુજરાતની બહાર સત્સંગ ક્યાં હતો? જબલપુર મહંત સ્વામીનો જન્મ જબલપુર થયો. 13 સપ્ટેમ્બરે મહંત સ્વામીનો જન્મદિવસ ગયો, 85 વર્ષના થયા. 85 વર્ષ પહેલાં મણિકાકા જબલપુર હતા અને ત્યાં જન્મ થયો, અને એમને ડેરી ઉદ્યોગ શરૂ કર્યો. ડેરી હવે રહ્યા ભગત માણસ, સાધુ માણસ, 100 રૂપિયા નોટ આપે તો 200 પાછા આપે, કોઈ 100 રૂપિયા આપે ત્યાં પરચુરના પણ બદલે 200 પાછા આપે. હવે કોઈ દાડે વેપાર ધંધો ફાવે, ગમે એટલો સારામાં સારો ધંધો હોય તો એમને ફાયદો જ ના થાય, એમાં ધ્યાન જ નહીં ને. એટલે ત્યાંય પછડાયા. મારી કાકા પોતે કહ્યું કે હું ત્યાંય દેવાદાર થઈ ગયું. પછી મને રિયલાઇઝ થયું શાસ્ત્રીમાનને કારણે દેવાદાર નહીં થયા, આપણામાં કશું આવડે જ નથી એટલે દેવાદાર થયા, ધ્યાન નથી એટલે દેવાદાર થયા. એટલે પછી પોટલો લઈને પછી આણંદ પાછો આવતો રહ્યો કહે છે. જ્ઞાન થયું તો કહે છે બહુ આવી વાતો. ત્યારે શાસ્ત્રીમાન વિશે મનુષ્ય હોય જાય, શાસ્ત્રીમાંથી થોડા ડિસ્ટન્સ રાખે. મહારાજે કહે છે કે ભગવાનને ગુરુને વિશે એવું થાય, પણ ભાજીપાલોની છાયામાં દબાય નહીં. મારું નામ જયેશભાઈ, જવું નામ રાજુ છે, નામ અશુક છે, આખું ગામ ભેગું થઈને ક્યાંક તારું નામ રાજુભાઈ નો શું કહો, તમારા બધા કોણ આવશે, હું રાજુ જ છું. કેટલી જાગ્રતતા છે પોતાનું નામ નહીં, પોતાના વતનની, પોતાના જાતિની. પણ ભગવાનની બાબતમાં, સાધુની બાબતમાં, ગુરુની બાબતમાં 5-50 જણ જો ભરમાં આવે તો અશેખ નહીં આવે, સાચું છે ખોટું છે. તમારું નામ, તમારું ગામ, તમારું સરનેમ ખોટી પડશે, પણ ભગવાનને વિશેની જે ભક્તિ છે ખોટી ના પડવી જોઈએ. જગત અને શું ખબર છે આપણે, આપણને અંદરથી ભગવાનને અનુભૂતિ કરાવી. અને દોષ દેહના ભાવ છે એટલે દોષ થવાના યાદ રાખો, કામ કરાય દોષ. જીતવા પ્રયત્ન નથી કરો, ભગવાનને રાજી કરવા માટે પ્રયત્ન કરો, ભગવાનને થઈને જીવન જીવવા પ્રયત્ન કરો. ભગવાનની આજ્ઞાને અનુસંધાન રાખીને જીવન જીવીએ તો એ બધું. જે યોગી મહારાજે કહ્યું અશ્વિનભાઈને, એ ચંપલે છાણ વર્ગ્યું હોય તો ખંખેરાઈ જશે, ડ્રાય થશે ચંપલ, પછી ખંખેરાઈ જશે ચંપલ ચોખ્ખા ચોખ્ખા. એમ ભગવાનની સ્મૃતિ સાથે ભજન પ્રાર્થના કથા વાર્તા અને સેવા કર્યા જ કરો, કર્યા જ કરો. દોષ સામું જોશો જ નહીં, ખંખેરી જશે. અને આવા બધા ફેક્ટર્સ આવે આપણને, ભાવ ફેર કરાવે, માથાકૂટ કરાવે, એવાના કોઈના પ્રભાવમાં આવીએ નહીં. એટલી સુરવીરતા રાખીને જીવન જીવ્યું. મહારાજ કે દોષ ટળી જશે ભગવાનની પ્રસન્નતાથી, પોતાની સાધનથી કદી દોષ ટળતા નથી. માણસ સાધન કરે કે શું કરે, ભગવાન કૃપા કરે તો ખંખ્યા રહી જાય. એની કૃપા શ્યામાં છે, એ કેવી રીતે રાજી થાય છે, એ પ્રમાણ જીવન જીવો, એ પ્રમાણ જીવનનો પ્રવૃત્તિ કરો તો એ બધું ટળી જશે ભગવાન કે. અને જાગ્રતતા એટલી રાખો કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાંથી આપણને હચમચાવ આવે કોઈ, તો કોઈના પ્રભાવમાં ના આવીએ, કોઈના વાતોમાં ના આવીએ, કોઈના કુસંગમાં ના આવીએ. ત્યાં જાગ્રત રહો. ગાડી સળ સળ ચલાવો ને તમે, અને સિગ્નલમાં લાલ ગ્રીન સિગ્નલ જોતા રહો. લાલ સિગ્નલ આવે તો ગાડી ઊભી રાખો, એ તો પોલીસ દંડ કરી શકો. તો આ બાજુમાં જતું વેહિકલ જોડે અથડે કહીશું તો હોસ્પિટલ ભેગા થશો. રેડ સિગ્નલ હોય તો ગાડી સ્ટોપ, ગ્રીન હોય ચાલો. આમાં મહિમા ભાવ ફેર પાછા પડો ને બધું આવે તો સ્ટોપ થઈ જાઓ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામના સ્વામિનારાયણ ચાલો. રમફાટ ગાડી ચલાવે તો માં ગુનેગાર કહેવાય. એમ જીવન જીવો, તમને ભગવાને ઉજાળે એમ જીવો, ભગવાન મોકલે ત્યાં જાઓ, જે કરાવે કરો, પણ જાગ્રતતા રાખો. ભગવાન, ભગવાનના સાધુ, ભગવાનના ભક્તો, એના માટે કોઈ એ કરાવે તો સ્ટોપ. વાત પડવાનું નહીં, સાંભળવાનું નહીં, સ્વીકાર નહીં કરવાનો. તમે રોડ પર જતા હોય, મુંબઈમાં ખાસ કરીને તમે આમ જાઓ એટલે પાછળ ઘડિયાળવાળા હોય, અગરબત્તીવાળા હોય, ફેરિયા હોય ને, અરે સાહેબ શું ઘડિયાળ છે, જાપાનનો માલ છે, કોઈ જગ્યાએ મળે નહીં એવો, અંદર શેરો સરસ સ્ટોક આવે છે અમારી પાસે, જોવામાં શું થશે, જોવાના પૈસા પડે છે, મફત છે જોવાનું, હા ઘડિયાળ ખરેખર એટલો માલ. એ પાછળ પડી જાય, પાછળ પડી જાય, પણ તમે એના તરફ ધ્યાન જ ના આપો ને તો પછી એ વાંચો છે કે આ ઘરાકમાં કંઈ દમ નથી. પણ તમે ત્યાં જોવા ઊભા રહો એટલે પેલા થાય કે આ કંઈક પીગડ્યા લાગે છે, એટલે પછી તમને ભાત ભાતની પ્રોમ્પ્ટ કરે, ભાત ભાતની તમને વાતો કરે, તમે પાછા ઊભા રહો, લાવતા જવા દેતો, એટલે પ્લાન થયો કે આ અધવત પહોંચ્યા છે. પછી તમારી પટ્ટી પાડે, તમને ભટકાડે છે, અને હમું જ ના જુઓ. ચાર રસ્તા પર ઊભા રહો ને શહેરમાં, તો પેલા ભીખ માગનાર આવે ખબર છે, કાચની આપણે બારી બંધ તો આપણી પાસે આવીને, પણ તમે એને હમું જ ના જો, વાંક બંધ કરીને સ્વામના સ્વામ કરો, તે કહેવા અમુક કંઈ દમ નથી અત્યારે છે. પણ તમે સહેજ એને હમું જોશો, હા કંઈક ધ્યાનમાં આવ્યું આપણે, આપણે છે એવું ત્રણ પલટીમાં હશે. એમ બહાર જગતમાં આડાવરા ડંબેલ જેવા માણસોમાં તમે કંઈ વાત કરો ને તો સહેજ ઓગારો કરો, સમજ્યા કહું તમે લપસવા તરફ પહોંચી ગયા છે. એને ધ્યાન જ નહીં આપવાનું, જોવા જ નહીં, એને ધડું જ નહીં લેવાનું, તો એને થશે આમાં કે આપણું દાળ ઘર એવી નથી. આ ડિસિપ્લિન છે ભગવાનના ભક્તની, કયા મહિમા ભાવફેર ભગવાનને ભગવાનના સાધુની આડી અવરી વાતોમાં સહેજ પણ રસ લીધો તો જ માનજો, એ સહેજ હોલ થયું પછી પોરું થયું એમાં ઘૂસ મારશે અસુરો. તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ, ધર્મ એટલે ભગવાનને રાજી કરવાનો જે ભાવ છે એમને રાજી કરે એટલે ગુરુની આજ્ઞામાં જીવન જીવવું એ ધર્મ છે, જે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને સર્વધર્મ પરિત્યજમ દ્વારા સમજાયો. હે અર્જુન ઉઠાવ ગાંડીવ, આ ડંબેલ્સોને મારવા એ જ તારો ધર્મ છે. કયો ધર્મ? મારવા એ. આટલા બધાને મારીને હું શું કરીશ? મારે રાજ જોઈતું નથી, આવું મારે જોઈતું નથી. એ તારો સાત્વિક ભાવ છે. તું સાત્વિક ભાવથી કહું છું, પણ આવી રહેલું જનરેશન તને કાયર કહે. શું કહે છે? કાયર. બુદ્ધિ ભૂમિ પરથી ભાગ્યો લે. ધર્મ એ નથી, ભગવાનના ચરણાવિંદમાં ધર્મ છે. ભગવાનના ચરણાવિંદમાં ધર્મ એટલે ભગવાન કહે બધું છોડીને એમની આજ્ઞા પાડો. આજે મહંત સ્વામી, હરિપ્રસાદ સ્વામી, અશ્વિનભાઈ, શાંતિભાઈ, તમે બધા સંતો મોટા પુરુષની આજ્ઞાથી સંસાર છોડી દો, એ સાચો ધર્મ પાડ્યો. તમે સામાન્ય ધર્મ ને વિશિષ્ટ ધર્મ, મંદિર જવું, તિલક ટકવાનું, શિક્ષાપત્ર વાંચી, આ જીવું તે જીવું, એ ધર્મ છે. પણ સામાન્ય આત્માનો ધર્મ, એના પરથી ઉપર ઉઠેલો વિશિષ્ટ ધર્મ, ગુરુની આજ્ઞામાં રહેવું. એટલે ગુરુ કોઈ તમને આડું અવરું કહેશે, ખોટા માર્ગે જશે, ભગવાન રાજી થાય એવી જ એવું જીવન જીવવાની આજ્ઞા આપશે, તો એને પકડીને જીવવું, એ ધર્મ. મને મળ્યા મારા સત્પુરુષ, મારા ગુરુમાં જે શ્રી મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એના દ્વારા મારા માટે કામ કરે છે એ જ્ઞાન. એના ને એના સંબંધ સિવાય કોઈનો ભાર નહીં, એ વૈરાગ્ય. અને રાજી કરવા માટે હો ધન ભાગ ધન ગળી મને આ સેવા મળી એ કરીએ, એ ભક્તિ. એમાંથી પાછા પડે એવા કોઈ પણ ફોર્સિસને તાબે ના થઈએ, એ ભગવાનને સાચે સાચ રાજી કરવાનો અંદરથી દ્રઢતા. મહારાજા કહે છે અરે ઇતિવત્નામૃતમ સદન સાંઈ મહારાજ કી જય.